એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.
નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી આસપાસની સંસ્થાઓ છે ને, મતલબ કે કંપનીઓ, શાળાઓ, સરકારી ઓફિસો, ક્લબો, એમને સમજવાની આપણી જે દ્રષ્ટિ છે ને, એને જરાક પડકારે છે અને વિસ્તારે પણ છે.
હા, સાચી વાત છે. આ સંસ્થાઓ આપણા રોજિંદા જીવનનો એટલો બધો મોટો હિસ્સો છે કે આપણે ઘણીવાર અટકીને વિચારતા પણ નથી કે આ બધું ચાલે છે કેવી રીતે.
બરાબર.
પુસ્તકનું નામ છે ઓર્ગેનાઇઝેશન થિયરી, મોડર્ન, સિમ્બોલિક એન્ડ પોસ્ટ મોડર્ન પર્સ્પેક્ટિવ્સ, અને લેખિકા છે મેરી જો હેચ.
બરાબર. અને જુઓ, આજના આટલા ઝડપથી બદલાતા વિશ્વમાં જ્યાં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે, ત્યાં આ સંસ્થાઓ ખરેખર કેવી રીતે કામ કરે છે, એમની અંદર શું ચાલી રહ્યું છે, એ સમજવું એ વધુ ને વધુ જરૂરી બનતું જાય છે.
એટલે આ પુસ્તક સીધા જવાબો નથી આપતું.
ના, બિલકુલ નહીં. એના કરતાં એમ કહી શકાય કે એ આપણને વધુ સારા સવાલો પૂછતા શીખવે છે, ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ લેખિકાથી. મેરી જો હેચ કોણ છે તેઓ, અને એમનો આ દ્રષ્ટિકોણ આટલો ખાસ કેમ ગણાય છે?
મેરી જો હેચ શૈક્ષણિક જગતમાં તો એમનું બહુ મોટું નામ છે. તેઓ યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના મેકિન્ટાયર સ્કૂલ ઓફ કોમર્સમાં પ્રોફેસર એમેરિટા રહી ચૂક્યા છે.
ઓકે.
અને એમણે સ્ટેનફર્ડ જેવી ટોચની યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં.
એટલે અનુભવ તો ઘણો હશે.
હા, ચોક્કસ. એમણે અમેરિકા અને યુરોપ બંને જગ્યાએ કામ કર્યું છે, ભણાવ્યું છે, સંશોધન કર્યું છે, કોપેનહેગન બિઝનેસ સ્કૂલ, યુસીએલએ, ઘણી જગ્યાએ.
પણ એમની ખાસ વાત શું છે? મતલબ બીજા ઘણા પ્રોફેસરોથી એ કઈ રીતે અલગ પડે છે?
એમની વિશિષ્ટતા મને લાગે છે એ છે કે તેઓ કોઈ એક વિચારધારાના, એમ કહીએ ને કે કટ્ટર સમર્થક નથી.
અચ્છા.
હા, સામાન્ય રીતે કેવું હોય કે આ ક્ષેત્રના નિષ્ણાતો કોઈ એક જ સિદ્ધાંતને પકડી રાખે. જેમ કે કોઈ કહેશે સંસ્થા એટલે બસ કાર્યક્ષમતા માટેનું મશીન, તો કોઈ કહેશે ના ના, સંસ્થા એટલે તો લાગણીઓ અને સંબંધોનું જાળવું.
હા, એવું જોવા મળે છે.
પણ હેચ કહે છે, એક મિનિટ ઊભા રહો, સંસ્થા આ બધું તો છે જ, પણ એનાથી પણ કંઈક વધારે છે.
એટલે કે સત્ય કોઈ એક જ ખૂણામાં નથી મળતું એવું એ માને છે.
બધા દ્રષ્ટિકોણને સાથે લાવવા જોઈએ.
બિલકુલ.
એ જ એમનો મુખ્ય મુદ્દો છે. એમની સૌથી મોટી તાકાત જ એ છે કે તેઓ બહુ જ જટિલ લાગતા સૈદ્ધાંતિક વિચારોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે. અને જે અલગ અલગ વિચારો છે, ક્યારેક તો એવા જે એકબીજાથી સાવ વિરોધી લાગે, એમની વચ્ચે પણ એ જાણે એક પુલ બનાવે છે.
એટલે એ આપણને વિચારવાના ઓજારો આપે છે, કોઈ એક સાચો જવાબ નહીં.
બરાબર પકડ્યો. એ જ વાત છે, એક ટૂલ કિટ આપે છે જેથી આપણે જાતે વિચારી શકીએ.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? આ બધા જુદા જુદા દૃષ્ટિકોણને ભેગા કરવાનો હેતુ શું?
પુસ્તકનો જે મૂળભૂત તર્ક છે ને, એ છે કે સંસ્થાઓ એ અત્યંત જટિલ હોય છે, બહુપરિમાણીય, મલ્ટીડાયમેન્શનલ. એટલે કોઈ પણ એક સિદ્ધાંત ભલે ને ગમે તેટલો સારો કેમ ના હોય, એ આખી સંસ્થાની પૂરેપૂરી છબી રજૂ ના કરી શકે.
પેલી વાર્તા જેવું, હાથી અને અંધજનો.
હા, બરાબર. એના જેવું જ દરેક જણ હાથીના અલગ અલગ ભાગને સ્પર્શે અને એના આધારે આખા હાથીનું વર્ણન કરે. કોઈ કે હાથી થાંભળા જેવો છે, કોઈ કે સુપડા જેવો.
હા હા.
પણ સાચો હાથી તો આ બધા વર્ણનોનો સરવાળો છે અને એનાથી કંઈક વધુ પણ. એમ જ સંસ્થાને પૂરેપૂરી સમજવી હોય તો આપણને બહુવિધ દૃષ્ટિકોણની જરૂર પડે.
એટલે કે એક જ નંબરના ચશ્મા પહેરીને બધું સ્પષ્ટ ના દેખાય, અલગ અલગ ચશ્મા જોઈએ.
બરાબર. એમ જ સમજો, હેચ આપણને મુખ્યત્વે ત્રણ અલગ અલગ વૈચારિક ચશ્મા આપે છે એમ કહી શકાય.
કયા કયા?
પહેલો છે આધુનિકતાવાદી, મોડર્નિસ્ટ. બીજો છે પ્રતિકાત્મક, અર્ધઘટનાત્મક, સિમ્બોલિક ઇન્ટરપ્રેટિવ. અને ત્રીજો છે ઉત્તર આધુનિકતાવાદી, પોસ્ટ મોડર્ન.
ઓકે, ત્રણ અલગ અલગ લેન્સ.
હા. અને હેચ કહે છે કે આ ત્રણેય ચશ્મા વારાફરતી પહેરીને જુઓ તો સંસ્થાનું વધુ સંપૂર્ણ, વધુ ઊંડાણવાળું ચિત્ર દેખાશે.
અને એમનો હેતુ એ નક્કી કરવાનો નથી કે કયો ચશ્મો સાચો છે?
ના, જરાય નહીં. ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે દરેક ચશ્માથી શું દેખાય છે, કયું પાસું ઉજાગર થાય છે, કઈ વસ્તુ પર ફોકસ જાય છે.
અને પેલી વાત કે સંસ્થાઓ સ્થિર નથી હોતી, એ સતત બદલાતી રહે છે.
ચોક્કસ, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. આ પુસ્તક પેલી જૂની પરંપરાગત માન્યતાને પડકારે છે કે સંસ્થા એકવાર બની ગઈ એટલે બસ એ એવી ને એવી જ રહેશે, પથ્થરની લકીર. હેચ ભારપૂર્વક કહે છે કે સંસ્થાઓ ગતિશીલ છે, જીવંત છે, ઓર્ગેનિક છે. તે એના માળખા એટલે કે સ્ટ્રક્ચર, એની સંસ્કૃતિ, કલ્ચર અને બહારનું જે પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ, આ બધા વચ્ચે સતત એક આંતરક્રિયા ચાલતી રહે છે, ઇન્ટરેક્શન, અને એનાથી જ સંસ્થા વિકસે છે, બદલાય છે.
એટલે આ પુસ્તક આપણને આ જટિલતા સ્વીકારવા માટે તૈયાર કરે છે.
હા, બરાબર. અને એની સાથે કામ કરવા માટે, એ સિદ્ધાંતો વચ્ચે લડાઈ નથી કરાવતું, પણ એમની વચ્ચે સંવાદ કરાવે છે, એકબીજાને પૂરક બનાવે છે.
ચાલો ત્યારે આ ત્રણ ચશ્મા, આ ત્રણ દ્રષ્ટિકોણ જે છે, એમને થોડા વધુ નજીકથી જોઈએ. સૌથી પહેલો આધુનિકતાવાદી, મોડર્નિસ્ટ, આ શું છે?
આધુનિકતાવાદી દ્રષ્ટિકોણ એ સંસ્થાઓને મુખ્યત્વે તર્ક અને કાર્યક્ષમતાના આધારે જુએ છે.
લોજિક એન્ડ એફિશિયન્સી.
એટલે
એ માને છે કે સંસ્થાઓ ચોક્કસ સ્પષ્ટ ધ્યેયો પાર પાડવા માટે બનાવેલા સાધનો છે, એક મશીન જેવું.
મશીન?
હા,
જેમ કોઈ એન્જિનિયર મશીન ડિઝાઇન કરે.
બરાબર.
એ જ રીતે અહીં માળખું, સ્ટ્રક્ચર, નિયમો, રૂલ્સ, પ્રક્રિયાઓ, પ્રોસેસીસ અને નિયંત્રણ, કંટ્રોલ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે.
બધું એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું હોવું જોઈએ, અનુમાન કરી શકાય એવું.
બરાબર, પ્રેડિક્ટેબલ. અહીં મુખ્ય પ્રશ્ન એ હોય છે કે આપણે આપણું લક્ષ્ય સૌથી ઝડપથી અને ઓછામાં ઓછા ખર્ચે કેવી રીતે પાર પાડી શકીએ.
એટલે આપણે જે જોઈએ છે ને, ઓફિસોમાં ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, દરેકની જોબ ડિસ્ક્રિપ્શન, માસિક ટાર્ગેટ્સ, આ બધું આધુનિકતાવાદી વિચારસરણીનું જ પરિણામ કહેવાય.
હા, મોટા ભાગે તો એમ જ છે. તમે જુઓ, ફ્રેડરિક ટેલર હતા જેમણે કામના નાના નાના ટુકડા કરીને કાર્યક્ષમતા વધારવાની વાત કરી, સાયન્ટિફિક મેનેજમેન્ટ.
હા, સાંભળ્યું છે.
કે પછી મેક્સ વેબર જેમણે નોકરશાહી એટલે કે બ્યુરોક્રેસીનું એક આદર્શ મોડેલ આપ્યું. આ બધા આધુનિકતાવાદી વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ ગણાય. સંસ્થા એ એક મશીન છે.
આ તો જાણીતી વાત લાગે છે. મોટાભાગની સંસ્થાઓ, કંપનીઓ આમ જ ચાલતી હોય એવું લાગે છે, નહીં?
હા, ઉપરથી જોતા તો એવું જ લાગે.
પણ પેલો બીજો દ્રષ્ટિકોણ, પ્રતિકાત્મક અર્થઘટનાત્મક,
હા,
સિમ્બોલિક ઇન્ટરપ્રેટિવ, એ શું અલગ કહે છે?
અચ્છા, હવે આ દ્રષ્ટિકોણ છે ને, એ દુનિયાને સાવ જુદી રીતે જુએ છે. એ કહે છે કે ભાઈ, સંસ્થા ફક્ત નિયમો, માળખાઓ અને ટાર્ગેટ્સનો સરવાળો નથી.
તો શું છે?
એ તો અર્થ, માન્યતાઓ અને પ્રતીકોની એક આખી દુનિયા છે. અહીંયા છે ને પેલી ઉદ્દેશ્ય વાસ્તવિકતા કરતાં લોકોના જે વ્યક્તિલક્ષી અનુભવો છે, સબ્જેક્ટિવ એક્સપિરિયન્સીસ,
હા,
અને એ અનુભવોનું તેઓ જે અર્થઘટન કરે છે, ઇન્ટરપ્રિટેશન્સ, એના પર વધારે ભાર મૂકવામાં આવે છે.
થોડું ઉદાહરણ આપીને સમજાવશો? મને લાગે છે આ જરાક અઘરું છે સમજવું.
જરૂર. જુઓ, આ દ્રષ્ટિકોણ મુજબ સંસ્થા ખરેખર તો બનાવવામાં આવે છે, સોશિયલી કન્સ્ટ્રક્ટેડ.
બનાવવામાં આવે છે કેવી રીતે?
લોકોની રોજબરોજની વાતચીત દ્વારા, તેઓ જે વાર્તાઓ એકબીજાને કહે છે તેના દ્વારા, જે રિવાજો પાડે છે, જે મજાક મસ્તી કરે છે, ઓફિસમાં દિવાલ પર શું લગાવેલું છે, આ બધું જ મળીને સંસ્થાની વાસ્તવિકતા ઘડે છે.
અચ્છા, જેમ કે ઓફિસમાં પેલી ચાની કેટલી પાસે જ કેમ બધા ભેગા થાય છે.
બરાબર. અથવા કોઈ એક પ્રોજેક્ટની સફળતાની વાતો કેમ વારે ઘડીએ યાદ કરવામાં આવે છે. આ બધું શું છે? આ પ્રતીકો છે, સિમ્બલ્સ, જે સંસ્થાના સભ્યો માટે કંઈક ખાસ અર્થ ધરાવે છે. અહીં સંસ્થા મશીન નથી, પણ જાણે એક રંગમંચ છે.
રંગમંચ?
હા, જ્યાં બધા લોકો પોતપોતાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે અને સાથે મળીને એક અર્થપૂર્ણ વાતાવરણ રચી રહ્યા છે. અહીં સંસ્કૃતિ અને અર્થઘટન મુખ્ય છે. કાર્લ વેક નામના એક વિચારક છે, એમનો સેન્સ મેકિંગનો ખ્યાલ અહીં બહુ મહત્વનો છે.
સેન્સ મેકિંગ એટલે
કે લોકો જ્યારે કોઈ અસ્પષ્ટ કે નવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે તેઓ એનો અર્થ કેવી રીતે કાઢે છે, કેવી રીતે સમજે છે કે અહીં શું ચાલી રહ્યું છે, એ પ્રક્રિયા.
ઓહ, તો પેની જે ઓફિસ કલ્ચરની આપણે વાતો કરીએ છીએ એ આ દ્રષ્ટિકોણથી વધુ સારી રીતે સમજી શકાય, ખરું ને?
બિલકુલ. સંસ્કૃતિ અહીં કોઈ બહારથી લાદેલી વસ્તુ નથી, એ તો લોકો દ્વારા જીવાતી, અનુભવાતી વાસ્તવિકતા છે.
સમજાઈ ગયું. હવે પેલો ત્રીજો દ્રષ્ટિકોણ લઈએ, ઉત્તર આધુનિકતાવાદી. આ તો વળી શું છે? આ નામ જરા ભારે ખમ લાગે છે.
હા, નામ થોડું ભારે છે, પણ વિચાર રસપ્રદ છે. જો ઉત્તર આધુનિકતાવાદી દ્રષ્ટિકોણ છે ને, એ પહેલા બે અને ખાસ કરીને આધુનિકતાવાદી દ્રષ્ટિકોણની ટીકા કરે છે, એના પર સવાલો ઉઠાવે છે.
શું સવાલો?
એ કોઈ એક સત્ય કે એક જ વાસ્તવિકતા હોય એ વિચારને જ પડકારે છે. એ કહે છે કે જે વસ્તુ આપણને એકદમ તટસ્થ, વ્યવસ્થિત કે કુદરતી લાગે છે ને, તે ઘણીવાર તો સમાજના કે સંસ્થાના શક્તિશાળી લોકો દ્વારા રચાયેલી હોય છે અને એમના હિતો સાચવવા માટે જ હોય છે.
ઓ, એટલે કે તે નિયમો અને માળખા પર સીધો સવાલ ઉઠાવે છે. એ પૂછે છે કે આ નિયમ કોના ફાયદા માટે છે, કોણે બનાવ્યો છે.
હા, બરાબર. એ શક્તિ સંબંધો, પાવર રિલેશન્સ કેવી રીતે કામ કરે છે એના પર બહુ ધ્યાન આપે છે. ભાષાનો ઉપયોગ કેવી રીતે લોકો પર પ્રભાવ પાડે છે, કોનો અવાજ સંભળાય છે અને કોનો અવાજ દબાવી દેવામાં આવે છે. સંસ્થામાં જે અસમાનતાઓ છે, વિરોધાભાસો છે, જે છુપાયેલા એજન્ડા છે, એ બધાને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે.
આમાં કોઈ મોટા વિચારકો છે જેમનો પ્રભાવ હોય?
હા, મિશેલ ફુકોલ્ટ જેવા વિચારકો જેમણે જ્ઞાન અને શક્તિ વચ્ચેનો સંબંધ સમજાવ્યો, એમનો પ્રભાવ અહીં સ્પષ્ટ દેખાય છે.
એટલે સંસ્થાને એ કઈ રીતે જુએ છે?
એ સંસ્થાને ઘણીવાર એક પાઠ, ટેક્સ્ટ તરીકે જુએ છે.
પાઠ એટલે કે વાંચવાની વસ્તુ?
હા, જેનું વિઘટન કરીને, મતલબ કે એને ઊંડાણપૂર્વક તપાસીને એમાં છુપાયેલા અર્થો અને સત્તાના સમીકરણો સમજી શકાય.
અચ્છો, તો એક કોલાજ તરીકે?
કોલાજ?
હા
હા, જેમાં જુદા જુદા, કદાચ એકબીજા સાથે મેળ ન ખાતા ટુકડાઓ ભેડા થયેલા હોય, પણ એનાથી કોઈક સુસંગત સળંગ ચિત્ર ન બનતું હોય.
બાપરે, તો આ ઉત્તર આધુનિકતાવાદી દ્રષ્ટિકોણ તો સંસ્થામાં બધું બરાબર ચાલી રહ્યું છે એવું માનવા જ નથી દેતો. એ સતત શંકાની નજરે જુએ છે.
એક રીતે કહી શકાય, એ આપણને આંધળો વિશ્વાસ કરવાને બદલે થોડા વિવેચક, ક્રિટિકલ બનવા માટે પ્રેરે છે.
દાખલા તરીકે?
દાખલા તરીકે, જ્યારે કોઈ કંપની એમ કહે કે આપણે તો એક મોટા પરિવાર જેવા છીએ.
હા, ઘણી કંપનીઓ કહે છે.
ત્યારે આ દ્રષ્ટિકોણ પૂછશે, શું ખરેખર બધા સભ્યો સમાન છે? શું બધાને સમાન તક મળે છે? કે પછી આ પરિવારની વાત અમુક પ્રકારના નિયંત્રણો લાદવા માટે કે અસંતોષ દબાવવા માટે વપરાય છે?
સમજાયું.
અથવા ટેકનોલોજીનો ઉપયોગ, નવી ટેકનોલોજી આવી એનાથી કામ સરળ થયું? કે પછી કર્મચારીઓ પર દેખરેખ, સર્વેલન્સ રાખવાનું સાધન બની ગયું?
પેનોપ્ટિકન જેવું?
બરાબર, ફુકોલ્ટુનો પેનોપ્ટિકનનો વિચાર, જ્યાં કેદીને ખબર નથી કે એના પર નજર રખાઈ રહી છે કે નહીં, પણ એ સતત એ ડરમાં રહે છે અને પોતાની જાતને જ નિયંત્રિત કરે છે. એવી જ રીતે ઓફિસમાં પણ થઈ શકે.
વાહ, આ ત્રણેય દ્રષ્ટિકોણ ખરેખર ખરેખર વિચારવા મજબૂર કરે એવા છે. તો પુસ્તક આ ત્રણેય લેન્સનો ઉપયોગ કરીને સંસ્થાના જે જુદા જુદા પાસાઓ છે, જેમ કે પર્યાવરણ, માળખું, ટેકનોલોજી, સંસ્કૃતિ, એમને કેવી રીતે સમજાવે છે?
હા, એ બહુ જ સરસ રીતે કરે છે. પુસ્તક આ મુખ્ય તત્વોને ત્રણેય દ્રષ્ટિકોણથી તપાસે છે. ચાલો પર્યાવરણનું ઉદાહરણ લઈએ.
ઓકે,
આધુનિકતાવાદી દ્રષ્ટિકોણ શું કહેશે? એ કહેશે કે પર્યાવરણ એટલે બહારની દુનિયા, બજાર, સ્પર્ધકો, સરકારના નિયમો. આ એક વાસ્તવિકતા છે જેને સંસ્થાએ સમજવી પડે અને એની સાથે અનુકૂલન સાધવું પડે, એનું મેનેજમેન્ટ કરવું પડે.
બરાબર, એને કંટ્રોલ કરવું પડે અથવા એડજસ્ટ થવું પડે.
હા, હવે પ્રતિકાત્મક દ્રષ્ટિકોણ શું કહેશે? એ કહેશે કે પર્યાવરણ કોઈ બહારની નિશ્ચિત વસ્તુ નથી, પણ સંસ્થાના જે મેનેજરો છે, કર્મચારીઓ છે, તેઓ કઈ માહિતી પર ધ્યાન આપે છે, એ માહિતીનો શો અર્થ કાઢે છે, એનાથી પર્યાવરણ બને છે. એમની સમજણ જ પર્યાવરણ છે.
અચ્છા, એટલે પર્યાવરણ પણ બનાવાય છે?
હા, એમના મતે. અને ઉત્તર આધુનિકતાવાદી શું પૂછશે? એ પૂછશે કે આ સંસ્થા અને પર્યાવરણ વચ્ચેની જે ભેદરેખા છે, એ કોણે દોરી અને શા માટે દોરી? આ ભેદભાવની પાછળ કયા શક્તિ સંબંધો કામ કરી રહ્યા છે? કોણ નક્કી કરે છે કે શું અંદર છે અને શું બહાર?
ઓહો, એક જ વસ્તુને જોવાની કેટલી અલગ અલગ રીતો. અને સંસ્થાનું માળખું,
સ્ટ્રક્ચર,
એના વિશે શું?
એ જ રીતે માળખાને પણ ત્રણેય દ્રષ્ટિકોણ અલગ અલગ રીતે જુએ છે.
જેમ કે
આધુનિકતાવાદી માટે માળખું એટલે કાર્યક્ષમતા અને નિયંત્રણનું સાધન. પેલો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, કોણ કોને રિપોર્ટ કરશે, કોની શું જવાબદારી, બધું સ્પષ્ટ.
હા,
પ્રતિકાત્મક દ્રષ્ટિકોણ માટે એ માળખું કદાચ સંસ્થાની સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય, અથવા ક્યારેક તો ફક્ત દેખાડો પણ હોય. મિથ એન્ડ સેરેમની.
દેખાડો મતલબ?
મતલબ કે કાયદેસરતા મેળવવા માટે, બહારની દુનિયાને બતાવવા માટે અમુક માળખા ઊભા કરાયા હોય, પણ અંદરખાને વાસ્તવિક કામગીરી કદાચ સાવ અલગ રીતે ચાલતી હોય. ઘણા નિયમો હોય ને જે કાદવ પર હોય પણ કોઈ પાળે નહીં.
હા, એવું બને છે.
અને ઉત્તરાધુનિકતાવાદી શું કહેશે? એ માળખાને શક્તિ અને અસમાનતાના સાધન તરીકે જોશે. આ હાયરાર્કી, આ રિપોર્ટિંગ સ્ટ્રક્ચર એ કોને વધુ સત્તા આપે છે, કોના અવાજને વજન આપે છે, કોની પાસે માહિતી પહોંચે છે અને કોનાથી દૂર રખાય છે, આ બધું સત્તાના ખેલનો જ ભાગ છે.
મને લાગે છે કે આ રીતે જોવાથી છે ને આપણને કોઈ એક ઘટના કે સમસ્યાના ઘણા બધા કારણો દેખાઈ શકે છે, એક જ કારણ ના હોય.
બરાબર. અને એ જ તો આ પુસ્તકની ખરી ખૂબી છે. એ આપણને પેલી સરળ સપાટી પરની સમજથી દૂર લઈ જાય છે અને જટિલતાને સ્વીકારતા અને સમજવામાં મદદ કરે છે.
તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે શીખ લઈ શકીએ? વોટ આર ધી કી ટેકઅવેઝ?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે કે વૈચારિક વિવિધતા એ નબળાઈ નથી પણ તાકાત છે. થિયોરેટિકલ પ્લુરલિઝમ ઇઝ સ્ટ્રેન્થ. સંસ્થા જેવી જટિલ વસ્તુને સમજવી હોય તો જુદા જુદા દૃષ્ટિકોણ અપનાવવા જ પડે. કોઈ એક દૃષ્ટિકોણ પૂરતો નથી. જેમ આપણે સમાજની કોઈ સમસ્યા સમજવી હોય તો અલગ અલગ લોકોની વાત સાંભળવી પડે ને. બસ એવું જ અહીંયા.
સાચી વાત. બીજો સંદેશ કદાચ એ હોઈ શકે કે સંસ્થાઓ એક જ સમયે ઘણી બધી વસ્તુઓ હોય છે. ત્યાં કોમ્પ્લેક્સ એન્ડ મલ્ટીલેયર્ડ.
બરાબર.
એ એક તર્કબદ્ધ સિસ્ટમ પણ છે જ્યાં નિયમો અને લક્ષ્યો છે. આધુનિકતાવાદી એ લોકોનો એક સમુદાય પણ છે જ્યાં લાગણીઓ, સંબંધો અને અર્થો છે, પ્રતીકાત્મક. અને એ એક રાજકીય અખાડો પણ છે જ્યાં સત્તા અને હિતોનો ટકરાવ છે. ઉત્તર આધુનિકતાવાદી.
બરાબર. આપણી કોલેજનું જ ઉદાહરણ લો. એ ભણવાનું સ્થળ છે પણ સાથે સાથે મિત્રો બનાવવાની, ગ્રુપ બનાવવાની જગ્યા પણ છે. અને ત્યાં ડીન, પ્રોફેસરો, સ્ટુડન્ટ યુનિયનની સત્તાનું માળખું પણ છે. આ બધું એકસાથે ચાલે છે.
ત્રીજો મહત્વનો મુદ્દો જે ખાસ કરીને પ્રતિકાત્મક દૃષ્ટિકોણમાંથી આવે છે તે એ છે કે સંસ્થાકીય વાસ્તવિકતા મોટે ભાગે સામાજિક રીતે નિર્મિત, સોશિયલી કન્સ્ટ્રક્ટેડ થાય છે. રિયાલિટી ઇઝ સોશિયલી કન્સ્ટ્રક્ટેડ. જે આપણે માનીએ છીએ કે આ કંપનીની પોલિસી છે, કે આ અમારી ટીમ સ્પિરિટ છે, એ કંઈ ઉપરથી ટપકેલું નથી હોતું. એ તો લોકોની રોજબરોજની વાતચીત, એમના અનુભવો, એમની વાર્તાઓ, એમના અર્થઘટનો, એમાંથી ધીમે ધીમે આકાર લે છે અને ટકી રહે છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે ઉત્તર આધુનિકતાવાદી વિચાર પર ભાર મૂકે છે, શક્તિ, પાવર અને રાજકારણ, પોલિટિક્સ સર્વવ્યાપી છે. પાવર ઇઝ પરવેઝિવ.
એટલે એવું નહીં કે ખાલી ટોપ મેનેજમેન્ટમાં જ હોય.
ના, બિલકુલ નહીં. એ ફક્ત મોટા સાહેબોના કેબિનમાં જ નથી હોતા. એ તો દરેક નિર્ણયમાં, દરેક સંબંધમાં, દરેક વાતચીતમાં, દરેક મીટિંગમાં બધે જ સૂક્ષ્મ રીતે હાજર હોય છે. ક્યારેક દેખીતી રીતે, ક્યારેક છુપી રીતે. એને ઓળખતા શીખવું પડે.
અને પાંચમો સંદેશ સંસ્કૃતિ વિશે.
હા, સંસ્કૃતિ વિશે એક બહુ સરસ વાત એ છે કે તે એક મોટી સંપત્તિ પણ હોઈ શકે છે અને બંધન પણ. કલ્ચર ઇઝ બોથ એન એસેટ એન્ડ અ કન્સ્ટ્રેન્ટ.
કેવી રીતે?
જો એક મજબૂત સંસ્કૃતિ ઓળખ આપે છે, લોકોને જોડે છે, સંકલન વધારે છે, એ સારી વાત છે. પણ એ જ મજબૂત સંસ્કૃતિ ક્યારેક પરિવર્તનનો જોરદાર વિરોધ કરી શકે છે, નવા વિચારોને દાબી શકે છે, અથવા તો સંસ્થામાં ચાલતા ભેદભાવ કે શોષણને આ તો આપણી રીત છે કહીને છુપાવી પણ શકે છે.
જેમ અમુક પારિવારિક રિવાજો હોય, ગૌરવ અપાવે પણ બદલાતા સમય સાથે તાલ મિલાવવામાં નડે પણ ખરા.
બરાબર. એ જ રીતે એટલે સંસ્કૃતિને પણ વિવેચક નજરે જોવી જરૂરી છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો, એવા વિચારો છે જે આમ મગજમાં રહી જાય. કેટલાક મુખ્ય વિચારોને ફરીથી યાદ કરી શકીએ જે નોટેબલ કોટ્સ જેવા હોય.
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ ગમ્યો તે આ છે. સરળ શબ્દોમાં કહીએ તો, સંસ્થાઓ વસ્તુઓ નથી, તે સતત ચાલતી સિદ્ધિઓ છે, ઓનગોઈંગ એકમ્પ્લિશમેન્ટ્સ, જેને જાળવી રાખવા નિરંતર પ્રયત્નોની જરૂર પડે છે.
આ બહુ ઊંડો વિચાર છે.
હા, એનો અર્થ એ છે કે સંસ્થા કોઈ સ્થિર, નિર્જીવ માળખું નથી. એ તો લોકોના રોજબરોજના પ્રયાસોથી, એમની ક્રિયાઓથી ધબકતી રહેતી, બનતી રહેતી એક જીવંત પ્રક્રિયા છે. એને સતત ટકાવી રાખવી પડે છે. એ આપોઆપ નથી ચાલતી.
અને પેલો મુખ્ય સંદેશ જે વારંવાર આવે છે પુસ્તકમાં, આ ત્રણ દ્રષ્ટિકોણ એકબીજાના હરીફ સત્યો નથી, પરંતુ સંસ્થાકીય જટિલતાને સમજવાના અલગ અલગ માર્ગો છે.
બરાબર. ધ પર્સ્પેક્ટિવ્સ આર કોમ્પ્લિમેન્ટરી, નોટ કમ્પીટિંગ. આ પુસ્તકનો હાર્દ છે. તે ઝઘડવાને બદલે સંવાદ કરવાનું કહે છે અલગ અલગ લેન્સ વાપરવાનું કહે છે.
અને એના પરથી જ પેલો બીજો વિચાર, તમે સંસ્થામાં શું જુઓ છો તે એના પર નિર્ભર કરે છે કે તમે તેને જોવા માટે કયા વૈચારિક ચશ્મા લેન્સ પહેર્યા છે. વોટ યુ સી ડિપેન્ડ્સ ઓન ધ લેન્સ યુ યુઝ.
હા, આપણી પૂર્વધારણાઓ, આપણું જ્ઞાન, આપણે કયો સિદ્ધાંત વાપરીએ છીએ, એ બધું આપણી સમજને આકાર આપે છે. એટલે જ એક કરતાં વધુ લેન્સથી જોવું જરૂરી છે જેથી આખું ચિત્ર દેખાય.
અને સંસ્કૃતિ વિશે પેલો ધારધાર વિચાર હતો, સંસ્કૃતિ એ કંઈક નથી જે સંસ્થા પાસે છે, તે કંઈક છે જે સંસ્થા છે. કલ્ચર ઇઝ નોટ સમથિંગ એન ઓર્ગેનાઇઝેશન હેઝ, ઇટ સમથિંગ એન ઓર્ગેનાઇઝેશન ઇઝ.
બરાબર, આ પ્રતિકાત્મક દૃષ્ટિકોણ છે. એ કહે છે કે સંસ્કૃતિ કોઈ ઉપર છલ્લું લક્ષણ નથી કે જેને તમે બદલી નાખો. એ તો સંસ્થાના અસ્તિત્વનો, એની ઓળખનો મૂળભૂત ભાગ છે.
અને શક્તિ વિશેનો પેલો ઉત્તર આધુનિકતાવાદી વિચાર.
હા, શક્તિ કોઈ વ્યક્તિ પાસે નથી હોતી, તે સંસ્થાકીય સંબંધો, પ્રથાઓ અને ભાષા દ્વારા વહેતી રહે છે. પાવર ડઝન્ટ રિઝાઇડ ઇન ઇન્ડિવિજ્યુઅલ્સ, ઇટ સર્ક્યુલેટ્સ થ્રુ રિલેશનશિપ્સ, પ્રેક્ટિસિસ એન્ડ ડિસ્કોર્સ.
એટલે કે પાવર કોઈ એક જગ્યાએ કેદ નથી.
ના, એ આખી સિસ્ટમમાં ફેલાયેલો છે. કોણ કોની સાથે કેવી રીતે વાત કરે છે, કયા શબ્દો વપરાય છે, કઈ મીટિંગો થાય છે, કયા નિયમો બને છે, આ બધામાં શક્તિ સૂક્ષ્મ રીતે કામ કરતી હોય છે. એ કોઈની માલિકીની નથી.
આ બધી વાતો બહુ રસપ્રદ છે, પણ સવાલ એ થાય કે આ બધી સૈદ્ધાંતિક વાતો વાસ્તવિક જીવનમાં પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગી થઈ શકે. ધારો કે કોઈ મેનેજર છે, કોઈ લીડર છે, તેને આ પુસ્તક કેવી રીતે મદદ કરી શકે?
મેનેજરો અને નેતાઓ માટે તો આ પુસ્તક ખજાનું છે એમ કહી શકાય. એમને કોઈ પણ સમસ્યાનું વધુ સારું નિદાન કરવામાં મદદ મળે છે, એના મૂળ સુધી પહોંચવામાં.
દાખલા તરીકે
માની લો કે કંપનીમાં કોઈ નવું સોફ્ટવેર લાવ્યા અને કર્મચારીઓ એનો વિરોધ કરી રહ્યા છે. હવે જો મેનેજર ફક્ત આધુનિકતાવાદી લેન્સથી જોશે તો એ શું વિચારશે? કે કદાચ ટ્રેનિંગ બરાબર નથી આપી, ચાલો વધુ ટ્રેનિંગ આપીએ.
હા, સામાન્ય રીતે આવું જ થાય.
પણ જો એ મેનેજરે હેચનું પુસ્તક વાંચ્યું હોય તો એ બીજા લેન્સ પણ વાપરશે. એ પ્રતિકાત્મક દ્રષ્ટિકોણથી વિચારશે, શું આ નવું સોફ્ટવેર એમની જૂની કામ કરવાની રીત, જે એમના માટે અર્થપૂર્ણ હતી, જેમને ફાવટ હતી, એને ખલેલ પહોંચાડે છે? શું એમના જૂના સંબંધો તૂટી રહ્યા છે? પછી એ ઉત્તર આધુનિકતાવાદી દ્રષ્ટિકોણથી વિચારશે, શું કર્મચારીઓને ડર છે કે આ સોફ્ટવેરથી એમની સ્વાયત્તતા ઘટી જશે, એમની નોકરી પર જોખમ આવશે, મેનેજમેન્ટ એમના પર વધુ નજર રાખશે?
એટલે કે સમસ્યાના મૂળ સુધી પહોંચી શકાશે.
બરાબર, માત્ર લક્ષણોની સારવાર નહીં પણ રોગનું નિદાન, આ બધી બાબતો સમજવાથી વધુ સારો, વધુ સ્વીકાર્ય ઉકેલ લાવી શકાય, પરિવર્તનને વધુ સફળ બનાવી શકાય. સમસ્યાને માત્ર ટેકનિકલ નહીં પણ સામાજિક અને રાજકીય દૃષ્ટિએ પણ જોવી પડે.
અને સામાન્ય કર્મચારીઓ માટે જેઓ મેનેજર નથી, એમના માટે આ પુસ્તકના વિચારો કેવી રીતે ઉપયોગી છે?
કર્મચારીઓ માટે પણ આ સમજ બહુ જ શક્તિશાળી સાબિત થઈ શકે છે. પહેલી વાત તો એ કે તેમને ઓફિસ પોલિટિક્સ અને જે અલિખિત નિયમો હોય છે ને,
અચ્છા,
એને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે.
હા,
કોણ શું કામ કરી રહ્યું છે, કોની વાતનું વજન પડે છે, નિર્ણયો ખરેખર કેવી રીતે લેવાય છે, આ બધું સમજવાથી તેઓ વધુ સારી રીતે નેવિગેટ કરી શકે છે. તેઓ મેનેજમેન્ટ દ્વારા રજૂ થતી વાતોનું વિશ્લેષણ કરી શકે છે, એની પાછળના સંભવિત હેતુઓ સમજી શકે છે.
એટલે કે વધુ જાણકાર બની શકે છે.
હા, અને સૌથી અગત્યની વાત મને લાગે છે એ છે કે આ પુસ્તક તેમને એ અહેસાસ કરાવે છે કે તેઓ પણ સંસ્થાના નિર્માણમાં એની વાસ્તવિકતા ઘડવામાં ભાગીદાર છે.
એ કેવી રીતે?
પેલી સામાજિક નિર્માણવાળી વાત યાદ છે? સંસ્થા લોકોની વાતચીત અને અર્થઘટનથી બને છે, એટલે કર્મચારીઓની વાતો, એમના કાર્યો, એમનું વર્તન, એ પણ સંસ્થાની સંસ્કૃતિને, એની વાસ્તવિકતાને આકાર આપે છે. તેઓ ફક્ત હુકમ માનનારા, નિષ્ક્રિય સ્વીકારનાર નથી પણ સક્રિય ભાગીદાર બની શકે છે. એમના અવાજનું પણ મહત્વ છે.
એટલે કે આ પુસ્તકના વિચારો આપણા બધા માટે ઉપયોગી છે, કારણ કે આપણે બધા કોઈને કોઈ સંસ્થાનો ભાગ તો છીએ જ. આપણું કાર્યસ્થળ હોય, આપણી સોસાયટીની કમિટી હોય, બાળકોની સ્કૂલ હોય, કોઈ ક્લબ હોય.
ચોક્કસ, આ પુસ્તક આપણને આ બધી સંસ્થાઓને વધુ ઊંડાણપૂર્વક, વધુ બારીકાઈથી સમજવામાં મદદ કરે છે.
કોઈ ઉદાહરણ આપી શકો?
ધારો કે કોઈ સરકારી યોજના છે અથવા કોઈ સામુદાયિક પ્રોજેક્ટ છે, એ કેમ સફળ થયો અથવા કેમ નિષ્ફળ ગયો, એનું વિશ્લેષણ કરવા માટે તમે આ ત્રણેય દૃષ્ટિકોણ વાપરી શકો.
કેવી રીતે?
તમે પૂછી શકો, શું યોજના પોતે બરાબર હતી? એના માટે પૂરતા સંસાધનો હતા? આધુનિકતાવાદી. શું એ યોજના સ્થાનિક લોકોની માન્યતાઓ, એમના મૂલ્યો સાથે સુસંગત હતી? લોકોએ એમાં ઉત્સાહથી ભાગ લીધો? પ્રતિકાત્મક. કે પછી એ યોજનામાં સત્તાનો કોઈ સંઘર્ષ હતો? અમુક જૂથોના હિતો ટકરાતા હતા? ભ્રષ્ટાચાર હતો? ઉત્તર આધુનિકતાવાદી.
વાહ, આ રીતે તો ખરેખર બહુ ઊંડી સમજ કેળવાય.
હા, એ જ આ પુસ્તકનો ઉદ્દેશ્ય છે.
ખરેખર આ પુસ્તક વિશે વાત કર્યા પછી સંસ્થાઓ તરફ જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય એવું લાગે છે. મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે સરળ જવાબોથી હંમેશા સાવધાન રહેવું.
કોઈ પણ પરિસ્થિતિના ઘણા બધા પાસાઓ હોય છે, અને જુદા જુદા દ્રષ્ટિકોણ, જુદા જુદા લેન્સ વાપરવાથી જ એની જટિલતાને સમજી શકાય છે. અને પેલો વિચાર કે સંસ્થાઓ સતત ચાલતી સિદ્ધિઓ છે, એ ખરેખર મને બહુ સ્પર્શી ગયો. એ આપણને આપણી પોતાની ભૂમિકા પર વિચાર કરવા પ્રેરે છે. આપણે પણ એ સિદ્ધિમાં ભાગીદાર છીએ.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. મને લાગે છે કે મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનાર વિચાર એ છે કે સંસ્કૃતિ કેટલી શક્તિશાળી છે. પેલું સંસ્થા એ જ સંસ્કૃતિ છે, અને શક્તિ કેટલી સૂક્ષ્મ રીતે, કેટલી વ્યાપક રીતે કામ કરે છે.
હા,
માત્ર ઉપરથી આવતા આદેશોથી નહીં, પણ રોજિંદી ભાષા, નાની નાની પ્રથાઓ, સિસ્ટમની રચના, આ બધા દ્વારા શક્તિ કેવી રીતે વહે છે. આ પુસ્તક આપણને આપણી પોતાની ધારણાઓ પર સવાલ ઉઠાવવા અને વધુ જાગૃત બનવાનું શીખવે છે. આપણે જે જોઈએ છે એ કદાચ સંપૂર્ણ ચિત્ર ન પણ હોય. ઓલવેઝ ક્વેશ્ચન અઝમ્પ્શન્સ. અને કદાચ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આપણે અહીં છોડી શકીએ. જો સંસ્થાઓ ખરેખર આપણા સૌની આંતરક્રિયાઓ અને અર્થઘટનોથી જ બનતી હોય, સામાજિક રીતે નિર્મિત થતી હોય, તો આપણે જે સંસ્થાઓનો ભાગ છીએ, આપણું કામ, આપણો સમાજ, આપણો દેશ, તેના આ નિર્માણમાં આપણે વધુ સભાનપણે, વધુ જવાબદારીપૂર્વક કેવી રીતે યોગદાન આપી શકીએ?
બહુ સારો સવાલ છે.
શું આપણે ફક્ત ઘટનાક્રમના મૂક દર્શક બની રહેવા માંગીએ છીએ, કે પછી એના સક્રિય રચયિતા બનવા માંગીએ છીએ? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા પૂરી કરીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.